માર્કની લખેલી સુવાર્તા એનો 12મો અધ્યાય માર્કની લખેલી સુવાર્તા અધ્યાય 12મો અને તે તેઓને દ્રષ્ટાંતોમાં કહેવા લાગ્યો કે એક માણસે દ્રાક્ષાવાડી રોપી ને તેની આસપાસ વાડ કરી ને દ્રાક્ષકુંડ ખોદ્યો ને બુરજ બાંધ્યો ને ખેડૂતોને તે ઇજારે આપીને પરદેશ ગયો અને મોસમે તેણે ખેડૂતોની પાસે ચાકર મોકલ્યો કે તે ખેડૂતો પાસેથી દ્રાક્ષાવાડીના ફળમાંથી કંઈ લે પણ તેઓએ તેને પકડીને માર્યો ને ખાલી હાથે પાછો મોકલ્યો અને ફરી તેણે બીજો ચાકર તેઓની પાસે મોકલ્યો અને તેઓએ તેનું માથું ફોડી નાખ્યું ને તેને ધિક્કારીને કાઢી મૂક્યો અને તેણે બીજો મોકલ્યો અને તેઓએ તેને મારી નાખ્યો અને બીજા ઘણા મોકલ્યા અને તેઓએ કેટલાકને કોરડા માર્યા ને કેટલાકને મારી નાખ્યા. હવે એક બાકી હતો જે તેનો વહાલો દીકરો હતો. તેને પણ તેણે આખરે તેઓની પાસે મોકલીને કહ્યું કે તેઓ મારા દીકરાની અદબ રાખશે. પણ તે ખેડૂતોએ અંદરોઅંદર કહ્યું કે એ તો વારસ છે, ચાલો તેને મારી નાખીએ તો વારસો આપણો થશે. અને તેઓએ તેને પકડીને મારી નાખ્યો ને દ્રાક્ષાવાડીમાંથી બહાર ફેંકી દીધો. એ માટે દ્રાક્ષાવાડીનો માલિક શું કરશે? તે આવશે ને એ ખેડૂતોનો નાશ કરશે ને દ્રાક્ષાવાડી બીજાઓને સોંપશે. શું તમે આ લેખ નથી વાંચ્યો કે જે પથ્થરનો નકાર બાંધનારાઓએ કર્યો તે જ ખૂણાનો મથાળાનો પથ્થર થયો? એ પ્રભુથી થયું ને આપણી નજરમાં આશ્ચર્યકારક છે. અને તેઓએ તેને પકડવાને શોધ કરી પણ તેઓ લોકથી બીધા, કેમ કે તેઓએ જાણ્યું કે તેણે આપણા પર આ દ્રષ્ટાંત કહ્યું છે. અને તેઓ તેને મૂકીને ચાલ્યા ગયા અને તેઓ તેની પાસે કેટલાક ફરોશીઓને તથા હેરોદીઓને મોકલે છે કે તેઓ વાતમાં તેને સપડાવે. અને તેઓ આવીને તેને કહે છે કે ઉપદેશક, અમે જાણીએ છીએ કે તું ખરો છે ને કોઈની દરકાર કરતો નથી, કેમ કે માણસોનું મોં તું રાખતો નથી, પણ સત્યતાથી દેવનો માર્ગ શીખવે છે. કૈસરને કર આપવું ઉચિત છે, આપીએ કે ન આપીએ? પણ તેણે તેઓનો ઢોંગ જાણીને તેઓને કહ્યું કે તમે મારું પરીક્ષણ કેમ કરો છો? એક દિનાર મારી પાસે લાવો કે હું જોઉં. અને તેઓ લાવ્યા અને તે તેઓને કહે છે કે આ સુરત તથા લેખ કોના છે? અને તેઓએ તેને કહ્યું કે કૈસરના. અને ઈસુએ ઉત્તર આપીને તેઓને કહે છે કે જે કૈસરના છે તે કૈસરને ને જે એક દેવના છે તે દેવને ભરી આપો. અને તેઓ તેનાથી ઘણો અચંબો પામ્યા. અને સદુક્યો જેઓ કહે છે કે પુનરુત્થાન નથી, તેઓ તેની પાસે આવે છે. અને તેઓએ તેને પૂછ્યું કે ઉપદેશક, મૂસાએ અમારે માટે લખ્યું કે જો કોઈનો ભાઈ નછોરવો મરીને પત્નીને મૂકે તો તેનો ભાઈ તેની પત્ની લે ને પોતાના ભાઈને સારું સંતાન ઉપજાવે. હવે 7 ભાઈઓ હતા અને પહેલો પત્ની પરણીને સંતાન વગર મરી ગયો. પછી બીજાએ તેને લીધી ને તે મરી ગયો ને તે પણ કંઈ સંતાન મૂકી ગયો નહીં. અને એ પ્રમાણે ત્રીજાએ પણ અને 7 સંતાન વગર મરી ગયા. છેવટે સ્ત્રી પણ મરી ગઈ. હવે પુનરુત્થાનમાં તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે 7ની તે પત્ની થઈ હતી. ઈસુએ તેઓને કહ્યું કે શું તમે એ કારણથી ભૂલ નથી કરતા કે તમે ધર્મ લેખો કે દેવનું પરાક્રમ જાણતા નથી? કેમ કે મોયલામાંથી ઉઠનારા પરણતા પરણાવતા નથી, પણ આકાશમાંના દૂતોના જેવા હોય છે. પણ મોયલા લોક પાછા ઉઠે છે તે સંબંધી શું તમે મૂસાના પુસ્તકમાંના ઝાડી વિશેના પ્રકરણમાં નથી વાંચ્યું કે દેવે તેને એમ કહ્યું કે હું ઇબ્રાહીમનો દેવ, ઇસાકનો દેવ, યાકૂબનો દેવ છું? એ મરેલાઓનો દેવ નથી પણ જીવતાઓનો દેવ છે. તમે મોટી ભૂલ કરો છો. અને શાસ્ત્રીઓમાંના એકે પાસે આવીને તેઓની તકરાર સાંભળી ને તેણે તેઓને સારો ઉત્તર આપ્યો છે એમ જાણીને તેને પૂછ્યું કે સૌ આજ્ઞાઓમાં પહેલી કઈ છે? ઈસુએ ઉત્તર આપ્યો કે પહેલી એ છે કે ઓ ઇસ્રાયેલ, સાંભળ, પ્રભુ આપણો દેવ તે પ્રભુ એક જ છે, અને તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારી પૂરી બુદ્ધિથી ને તારા પૂરા સામર્થ્યથી પ્રભુ તારા દેવ પર તું પ્રીતિ કર. અને બીજી એ છે કે જેમ તું પોતા પર પ્રીતિ કરે છે તેમ તારા પડોશી પર પ્રીતિ કર. તેઓ કરતા બીજી કોઈ મોટી આજ્ઞા નથી. અને શાસ્ત્રીએ તેને કહ્યું કે ખરેખર ઉપદેશક, ત્યાં ઠીક કહ્યું છે કે તે એક જ છે અને તે વિના બીજો કોઈ નથી. અને પૂરા હૃદયથી ત્યાં પૂરી સમજણથી, ત્યાં પૂરા સામર્થ્યથી તેના પર પ્રીતિ કરવી, ત્યાં પોતા પર તેવી પોતાના પડોશી પર પ્રીતિ કરવી, તે સર્વ સકળ દહન્યાર પણ યજ્ઞ કરતા અધિક છે. અને તેના ડાપણથી ઉત્તર આપ્યો છે એ જોઈને ઈસુએ તેને કહ્યું કે તું દેવના રાજ્યથી દૂર નથી. અને ત્યાર પછી કોઈએ તેને પૂછપરછ કરવાની હિંમત ન ધરી. અને મંદિરમાં બોધ કરતા ઈસુએ ઉત્તર આપીને કહ્યું કે શાસ્ત્રીઓ કેમ કહે છે કે ખ્રિસ્ત દાઉદનો દીકરો છે? કેમ કે દાઉદે પોતે પવિત્ર આત્માથી કહ્યું કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે તારા શત્રુઓને હું તારો પાયસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. દાઉદ પોતે તેને પ્રભુ કહે છે તો તે તેનો દીકરો કેવી રીતે છે? અને બધા લોકોએ ખુશીથી તેનું સાંભળ્યું. અને તેણે બોધ કરતા તેઓને કહ્યું કે શાસ્ત્રીઓથી સાવધાન રહો, તેઓ જામા પહેરીને ફરવાનું, ત્યાં ચૌટામાં સલામો, ત્યાં સભાસ્થાનમાં મુખ્ય આસનો, ત્યાં જમણવારમાં મુખ્ય જગાઓ ચાહે છે. તેઓ વિધવાઓના ઘર ખાઈ જાય છે ને ઢોંગ કરીને લાંબી પ્રાર્થનાઓ કરે છે, એઓને વિશેષ સજા મળશે. અને તેણે ખજાનાની પાસે બેસીને લોકો ભંડારમાં પૈસા કેવી રીતે નાખે છે તે જોયું. અને ઘણા પૈસાદારોએ ઘણા નાખ્યા. અને એક દરિદ્રી વિધવાએ આવીને બે દમડી એટલે એક અધેલો નાખ્યો. અને તેણે પોતાના શિષ્યને પાસે બોલાવીને તેઓને કહ્યું, હું તમને ખચિત કહું છું કે ભંડારમાં એ સર્વ નાખનારા કરતા આ દરિદ્રી વિધવાએ વધારે નાખ્યું છે. કેમ કે એ સગળાએ પોતાના ભરપૂરપણામાંથી નાખ્યું, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાનું સર્વસ્વ એટલે પોતાની સર્વ ઉપજીવિકા નાખી.